તારીખ 26/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 525 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 636
પત્ર 525માં ચાલે છે પાનું 421 અલ્પકાળમાં અવ્યાબાજ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. અને તેમ કરતા અસાતાદી આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. શું કહેશે કે જેને અલ્પકાળમાં મુક્ત થવું છે, અવ્યાબાધ સ્થિતિ એટલે શું? મુક્ત થવું છે અથવા શીઘ્ર પૂર્ણ દશાને પ્રાપ્ત કરવી છે, જે ધ્યેય છે પોતાને, એ ધ્યેય પ્રત્યે જલ્દી જવું છે, શીઘ્ર જવું છે, એના માટે તો અત્યંત પુરુષાર્થ કરવો ઘટે છે અને જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. એટલે જે વ્યવસાય આદિ છે એનાથી નિવૃત્તિ લેવી ઘટે છે. હળવે હળવે નિવૃત્તિ લઈશું એમ ભાર નહીં લેવો જોઈએ, એના ઉપર વજન નહીં જવું જોઈએ કે આસ્તે આસ્તે આપણે નિવૃત્ત થઈ જશું. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર નહીં દેવો જોઈએ, પણ એના કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્ત થાય તે વિચાર કર્તવ્ય છે. જલ્દી નિવૃત્તિ થાય, જલ્દી નિવૃત્તિ લેવાય એ વિચાર કરવા જેવો છે. જે પ્રવૃત્તિમાં ઊભા છે એને લાગુ પડે છે, જે પ્રવૃત્તિમાં નથી ઊભા એને નિવૃત્તિ લીધી છે એ પરલક્ષણે પર પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જાય એ જરૂરી છે. અને તેમ કરતા અસાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો વેદીને એ નિવૃત્તિ લેતા કદાચ પ્રતિકૂળતા આવે તો એ પ્રતિકૂળતાને પણ વેદી લેવી, એ પ્રતિકૂળતાથી ડરીને હિંમત હારીને નિવૃત્તિ ન લેવી એમ ન કરવું. તો વિધિને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એટલે કે એ પ્રવૃત્તિ છે એ પર પરિચય છે અને પ્રતિકૂળતા વિધિને પણ શીઘ્રપણે એ પ્રવૃત્તિથી છૂટી જવું એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. અને શું કહે છે કે કેટલાકને પ્રવૃત્તિ ન કરે તો પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ, પ્રતિકૂળતા આવે એવી પરિસ્થિતિ હોતી નથી, તો પણ હજી થોડું કરીએ હજી થોડું ચાલુ રાખીએ એવા પરિણામ રહ્યા કરતા હોય છે. કેટલાકને એવી કોઈ સંગીન પરિસ્થિતિ ન હોય તો એને હળવે હળવે કરતા આપણે જરાક પરિસ્થિતિ ઠીક કરીને પછી નિવૃત્ત થઈએ એવી અપેક્ષા વર્તી રહીએ છે. ત્યારે કોઈને પ્રવૃત્તિ ન છોડાય, પ્રવૃત્તિ છોડે તો પોતાના ભરણ પોષણમાં બિલકુલ ન ચાલી શકે એવી પરિસ્થિતિ પણ હોય છે. આમ દરેકની બાહ્ય પરિસ્થિતિ જુદી જુદી હોય છે. અહીંયા જે નિવૃત્તિ લે એને કાંઈ તકલીફ પડતી નથી એવા તો જીવ લીધા નથી, કેમ કે એને તો નિવૃત્તિ લેવી જ જોઈએ, એને તો પર પરિચયથી કોઈ ફાયદો છે જ નહીં, નુકસાન જ છે એકાંત. અહીંયા તો જેને કદાચ પ્રતિકૂળતા આવી પડે એવી પરિસ્થિતિ છે એને અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે ભલે પ્રતિકૂળતા આવે પણ નિવૃત્તિ લઈ લેવી, કેમ કે પ્રવૃત્તિમાં પર પરિચય ઘણો થાય છે અને એ સંઘની અસર, અસત્સંગની અસર જીવના પરિણામ ઉપર ઘણી રહે છે. એટલે જે સત્સંગ સફળ થવો જોઈએ, એ સત્સંગ સફળ થવાની પરિસ્થિતિ આવતી નથી એને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને. એટલે પ્રતિકૂળતા વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે અને એ વાતને ભૂલવા જેવી નથી, વિસ્મરણ કરવા જેવી નથી એટલે ભૂલવા જેવી નથી. પહેલા પ્રકારવાળાને તો સવાલ જ નથી રહેતો કે એને પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, એને પ્રવૃત્તિ કરવી એ તો પ્રશ્ન રહેતો જ નથી. બહુ મોટું કામ બાકી છે, ઘણું મોટું કામ બાકી છે ને એના માટે પૂરી શક્તિથી એની પાછળ નહીં લાગવામાં આવે તો આયુષ ચાલ્યું જાય છે પાણીના રેલાની જેમ, અને કામ બાકી છે એ બાકી નહીં જાય એવી પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. બેન સિંહને 15 વર્ષે મોડું થયું એવું લાગતું હતું. કેટલી ઉંમરમાં? 15 વર્ષની ઉંમરે બિચારાના જાગી, 16-17 વર્ષે તો બહુ મોડું થાય છે, બહુ મોડું થાય છે એમ લાગ્યા હતું એ ઉંમરમાં. આપણે વિચાર કરવો જોઈએ કે આપણે કેટલી વય, કેટલી ઉંમર ચાલી ગઈ. કેમ કે 15 વર્ષ થઈ ગયા, બીજા 1-2 વર્ષ નીકળી ગયા, કાલ હવારે 25 થઈ જશે તો એમને બહુ મોટી વાત લાગતી હતી. 15 ના 25 થાય તો હજી તો 16-17 ચાલતા હતા, 18મા વર્ષે તો કામ થઈ ગયું છે. પણ 16-17 વર્ષે એવી રીતે વિચારતા હતા કે એમાં પણ આટલા થઈ ગયા કે તો 25 થતા વાર નહીં લાગે, 25 થઈ જાય તો બહુ મોટી વાત ગણાય. હે, 25 વર્ષ એમને એમ નીકળી ગયા. એવા પ્રકારે જ્યારે વિચાર આવે છે ત્યારે જીવ પુરુષાર્થમાં જોડાય છે, નહીતર પુરુષાર્થથી પુરુષાર્થમાં જોડાવો તો એક બાજુ રહ્યો, પુરુષાર્થથી ઘણા દૂર પરિણામો અનેક પ્રકારના ચાલતા હોય છે અને ચાલી જાય છે એવી પરિસ્થિતિ થાય છે. ક્યા કરુંગા તો મૂલ્યાંકન જ્યાદા હૈ સંયોગ કા, સંયોગ કા પૈસા કા મૂલ્ય બહુત હૈ વો કારણ છે, ઉસ પર વજન જ્યાદા જાતા હૈ. ટાઈમ કમ કરો તો ભી ભાવ મેં ક્યા હૈ વો સવાલ હૈ, ભાવ મેં ક્યા હૈ, ભાવ મેં મૂલ્ય બઢ ગયા ઇસલિયે પરિણામ એપ્રિશિએટ હોને કે બજાય ડિપ્રેશન એપ્રિશિએટ હોને લગે, એ બાત હૈ. ઓર વો બાત દિખતી થી એસા હી હો રહા હૈ. જૈસે કોઈ કમાઈ જ્યાદા હો ગઈ તો એકદમ અચ્છા લગ ગયા, બરાબર કામ નહીં ચલા તો એકદમ આકુલતા હોને લગે, એ સબ હોને લગ ગયા. પૈસા કો મૂલ્ય જ્યાદા દે દિયા એ બાત બની. બસ અપના કામ કર લેના હૈ, જૈસે કૈસે ભી, હર હાલત મેં કોઈ ભી હો જાય, કૈસા ભી હો જાય. 128 કા વો પેરેગ્રાફ લેના હૈ, ચાહે જૈસા હો જાય, ક્યા
चाहे जैसा हो जाए उनको यही करना है, ऐसा निर्धार किए बिना लाइन हाथ में नहीं आएगी, मोक्ष उठा के भी लाइन हाथ में नहीं आएगी। मोक्ष मार्ग की बात तो बहुत दूर है, ऐसी परिस्थिति है। કેટલું વજન આપ્યું છે જે અસાતાને આપત્તિ આવી પડે તો તે ભોગવીને પણ, વિધિને એટલે ભોગવીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે। તો અસાતાને આપત્તિ ન આવતી હોય એને તો એ કહેવાની જરૂર રહેતી નથી, એમ વાત છે। એને તો એ વાત કહેવાની ક્યાં જરૂર રહેશે, એને તો પોતાનું કામ જ લાગવું જોઈએ। અને પ્રવૃત્તિ કરતા 5-25 લાખ વધી ગયા તો શું થયું, હું આત્માને શું મળી જવાનું હતું, એનો રસ ચડશે, એ આત્મા આ બાજુ વળવા નહીં દે, એનો જે રસ ચડશે એ આત્મા બાજુ વળવા નહીં દે। અથવા એ પ્રવૃત્તિ કરતા કરતા નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રસંગો તો થવાના જ, ક્યારેક કોઈ વાત ઠીક બની, કોઈ વાત કોઈ ઠીક બની, એમાં એમાં અટવાતો રહેવાનો જીવ, પોતાનું કામ કેદી કરશે, અને જરાય કર્યું નથી એનું શું, પ્રવૃત્તિ માટે પરિણામ દોડવાના જ, કેમ કે આ જોઈએ એના માટે પ્રવૃત્તિ જોઈએ, એટલે એ તો અલ્પ આરંભ ને અલ્પ પરિગ્રહ આવી જ ન શકે। વૃત્તિ સંક્ષેપ તો પહેલા જ કરવો પડે કે મારે ગમે તેમ ચાલશે, મારે આ કામ પહેલા કરી લેવું છે, ગમે તે પરિસ્થિતિ હું ચલાવીશ, મારે આ કામ પહેલા કરી લેવું છે, એવી રીતે તૈયારી કરવી જોઈએ। ગમે તે ગમે તેમ થઈ જાવ એમ લીધો નો એનો અર્થ શું છે, કે હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું, મારે આ કામ ટોપ પ્રાયોરિટીમાં, અને તો જ થાય, નહીતર ન થાય, અને તો જ આ કામનું મૂલ્ય આવ્યું છે, તો ઓલું મૂલ્ય એમને એમ રાખ્યું છે, તો આ ક્યાંથી આવવાનું હતું। પછી 12માં તો જેમ સહેજે બનવાનું હોય પ્રારબ્ધ અનુસાર બને છે, પોતે પોતાની તૈયારી ભાવમાં કરી લેવી, અભિપ્રાયમાં કરી લેવી જોઈએ, શું છે જીવનો અનાદિનો સંસારને ઉપાસવાનો અભિપ્રાય પડ્યો છે ને ચાલુ છે, એને ફેરવાની જરૂર છે। મારે મોક્ષ ઉપાસવો છે, અને એ ઉપાસવા જતા સંસારનું જે થવું હોય એકવાર ભલે થઈ જાય, એકવાર જે થવું એ ભલે થઈ જાય, હા હું જોવું નથી એનું નામ ઉદાસીનતા છે, ઉલટો માટે સાવધાની રાખવી છે, સાવધાની રાખવી છે ને આય કરવું છે, સાવધાની રાખવી છે ને આય કરવું છે, સંયોગની સાવધાની રાખવી છે ને આય કરવું છે, બે વિરુદ્ધ અભિપ્રાય કામ કરવાનું, કોઈ રીતે સફળ થાય સવાલ જ નથી, કાંઈ નહીં તો તૈયારી જોરથી કરવી જ પડે, બીજો રસ્તો નથી, કેમ કે આ જીવનો જે ઉલટો અભિપ્રાય છે પોતાને ખબર નથી કેટલો જબરજસ્ત થઈ, સર્વસ્વ પણ એ સંસારને ઉપાસવો છે જીવને, કેટલો ચાલો સત્સંગ કરીએ, ચાલો કઈક આમ કરીએ તેમ કરીએ, કામ થવાનું જ નથી, અભિપ્રાય બદલવો જ રહ્યો મૂળમાંથી. કોઈ પણ ભોગે આજ કરી લેવું, કોઈ પણ ભોગે આજ કરી લેવું. અને એવા દાખલા મોજૂદ છે જીવતા. સુગાનીજી જુઓ, ભાંગતા ધંધે ભાંગતી દુકાને સમ્યક દર્શન લીધું છે, એટલા ધૂનમાં ચડેલા હતા પોતાના કામમાં કે દુકાન હાલે છે કે નથી હાલતી કઈ ખબર નથી. વાસ્તવિકતાનો ખ્યાલ આવે ત્યારે તાળું મારવાનો, મારી દીધું. પણ એ પેલા કમાણી કરી લીધી એની કોઈ, ભલે દુકાન ને તાળું મારી ફોન થઈ ગયું. અત્યારે દેવલોક માં છે, હું તૂટો ત્યાં. આ તો મારો જ્યાં સુધી આવ્યો છું ત્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ રહેલી. ચાલો ભાઈ મેનેજ કરો, જે રીતે થાય એ રીતે, જેટલું થાય એટલું. આપણા હાથની બાજી નથી. ત્યાં આયુષ પૂરું થઈ ગયું હશે તો 52 વર્ષ. અને દેવલોકમાં આવ્યા ગયા, દુનિયા ક્યાંય રડવા જવું પડે એવું છે. બધી ભાનગઢ છૂટી ગઈ એક સેકન્ડમાં. તે પહેલા કામ જબરજસ્ત કરી લીધું, બહુ મોટું કામ કરી દીધું. તો અહીંયા થોડુંક આગું પાછું રહ્યું, સરખું રહ્યું, મારું મોડું પાતળું રહ્યું, હું એમાં થઈ ગયું. પણ હવે મોડી મોટી કમાણી કરતા બહારની પરિસ્થિતિ મોડી પાતળી રહેલી ને શેઠ શ્રીમંત ન થયા. માંડ માંડ કુટુંબનું ભરણ પોષણ થયું, જરાક ક્યારેક બરાબર સરખું ન ચાલ્યું. કુટુંબ દેશ મારી ગયો, પોતે કલકત્તા મારી ગયા. એમ 2-5 10 વર્ષ કાઢવા પડ્યા. તો એમ કાઢ્યા નથી, શું થઈ ગયું? બીજું મોટો લાભ થયો એનું, એની કિંમત ગણવી કે આવી થોડીક નાની મોટી પ્રતિકૂળતા આવે એની કિંમત ગણવી? આમાં શું કરે છે? કરસાતાના આપત્તિ યોગ જે આવ્યો નથી, આવશે તો આવશે તો આવશે તો. આ જે પરિસ્થિતિ સાવધાની છે, ત્યાં સુધી હજી જીવને સંસાર સર્વસ્વ પણ પાછો અને મોક્ષ પાછો. આ પરિસ્થિતિ છે, અંદરની પરિસ્થિતિ આ છે. એટલે એમ કે છે કે શીઘ્રપણે ભલે ભોગવવું પડે પ્રતિકૂળતા, શીઘ્રપણે પરિપરિચયથી દૂર થઈને એ પ્રકાર કરવો, એનું અમલીકરણ કરવું, એ વાત ભૂલવા જેવી નથી. બરાબર ચોંટી જવી જોઈએ, વિસ્મરણ ન થવું એટલે એ ચોંટી જવી જોઈએ. આ સિવાય મારું આત્મકલ્યાણ નહીં થાય તો નહીં થાય, રહી જશે આ ભાવ, નીકળી જશે મારો આ ભાવ, ખોઈ બેસી છો. એવી રીતે અંદરથી લાગી આવે તો કામ થાય. એવડો મોટો લોસ મને ન હોય, આખો ભાવ હું ખોઈ બેસું, મારો ભાવ હારી જાવ આખો. અને તે આવે સામાન્ય વાત માટે, આ તો સામે પેટ ભરવી તો સામાન્ય વાત છે, કઈ મોટી વાત હતી? જ્ઞાનનું બળવાન પણ બળવાન તારતમ્ય પણ થઈએ તો જીવને પરપરિચયમાં કદાપી સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી. જ્ઞાન બળવાન છે, ભિન્ન થઈ ગયું, જ્ઞાન ભિન્ન પડી ગયું, એને તો પ્રવૃત્તિ હોય તો પણ એમાં સ્વાત્મબુદ્ધિ થતી જ નથી. એને તો એક ખેલ છે, એક રોલ છે, મગર રસે ભજવી લે છે. અને તેની નિવૃત્તિ થઈ પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. અને તેની નિવૃત્તિ થઈ એટલે પરપચે પરિચયની નિવૃત્તિ થઈ પણ જ્ઞાન બળે એટલે જ્ઞાનમાં રહીને, જ્ઞાન વેદનમાં રહીને એકાંતપણે વિહાર કરવા, એ પોતાનો સાધના જ કરવા જેવી છે. એકાંતે સાધનામાં જ આગળ વધવા જેવું છે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. ક્યાં ભાર દીધો? પ્રવૃત્તિ ઘટાડી અને સત્સંગ કરવો. હા, પરપરિચયને એટલે પરપરિચય છે એ પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ઉપર કાપ મૂકીને છેદણી, એટલે કાપ મૂકીને સત્સંગ કર્તવ્ય છે. સત્સંગ કર્તવ્ય છે એટલે સત્સંગને આરાધવો, સત્સંગને આશ્રય થવો જોઈએ. ખાલી આવીને જ આવી જાય એમ નહીં, મારો પરિશ્રમ સફળ થવો જોઈએ. હું જે સત્સંગ માટે પરિશ્રમ કરું છું એ પરિશ્રમ નિષ્ફળ નહીં થવો જોઈએ. પૂરી દરકાર છે સત્સંગને આરાધવો. કે જે સત્સંગથી સહેજે અવ્યાબાદ સ્થિતિનો અનુભવ થાય છે, અને એ સત્સંગને કારણે પરિણામે તો જીવ નિર્વાણ પદને પામી જાય છે. એમ કહીને એમ કહે છે કે બહુ મોટો લાભ છે અવ્યાબાદ સ્થિતિ થવી, એટલે બહુ મોટો લાભ છે. સિદ્ધપદની પ્રાપ્તિ કોઈ દુઃખ ઉત્પન્ન થાય નહીં અને સુખનો પાર નહીં હંમેશને માટે. આવી મોટી વાત આટલો મોટો લાભ થાય તો એની પાછળ પડીને આ કામ કરી લેવું જોઈએ, શીખવાની જરૂર છે જીવને, સમજાવવું પડે જીવને. આમ આ તો સમજાવે છે કે તું આમ કર, તું આમ કર, તું આમ કર, પ્રવૃત્તિમાં કાપ મૂક, નિવૃત્તિ લે, ફલાણું કર, આમ કર. પણ આવડો મોટો અવ્યાબાદ સ્થિતિ જો તને મળતી હોય તો જોવાનું ક્યાં રહી શકાય? પૂરી શક્તિથી એ જ કામ કરી લેવું એમ જ હોય ને, બીજું શું એમ, બીજું સમજાવવાની એમાં જરૂર ક્યાં છે? ઊભી થાય છે નાની પુરુષ કે જેને એકાંતે વિચારતા પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. નાની પુરુષ કે જેને એકાંતે વિચારતા પણ પ્રતિબંધ સંભવતો નથી, તો એકાંતમાં રહીએ તો એ તો સાધનામાં તો એ દોડ લગાવે, એ પ્રતિબંધમાં ના આવે. અમુક શું હોય એને એકાંતમાં બીજી પ્રકાર યોગ્ય નથી, એમાં એ બીજો રસ્તો ચડી જાય. નાની તો એકાંત મળે તો ઓર સાધનામાં આવે, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કેમ કે ઉપયોગ બહાર જાય છે, એનો પણ ઉપયોગ બહાર જાય છે. તો એમને પણ જે સાધના છે એનો જ રસ લેવો છે સત્સંગમાં, એ સાધનાના રસને પૂછે છે સત્સંગના બાર, આત્મરસને પૂછે છે સત્સંગ દ્વારા. પણ અંદર પણ એકાંતે પણ સાધનામાં આત્મરસને પોષવો છે અને સત્સંગમાં પણ આત્મરસને જ પોષવો છે. એટલે એની ઈચ્છા રાખે છે. કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. એટલા પત્રમાં જુદી જુદી રીતે અનેક પડખાથી એમણે સત્સંગ કર્તવ્ય છે, સત્સંગ કર્તવ્ય છે, સત્સંગ કર્તવ્ય છે એ વાત લીધી છે. સસોનો જેવો પત્ર તો એના ઉપર જ લીધો છે. સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય પણ નથી અને સત્સંગ જેવો કોઈ શ્રેષ્ઠ ઉપાય પણ નથી. એક જ એવો પ્રસંગ છે સત્સંગ પ્રસંગ, એ એક જ એવો પ્રસંગ છે કે જીવ નુકસાનમાંથી બચે અને પોતાના લાભનો રસ્તો પકડી શકે. નહીં તો નુકસાનમાંથી બચવું મુશ્કેલ છે. ક્યાં ક્યારે કેવી રીતે એનું પરિણામ બીજી રીતે લેવાઈ જાય એને પોતાને જ ખ્યાલ ન રહે.
આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થવા કરે છે. એ જ વિનંતી આત્મ સ્વરૂપ આપણા પોતાની વાત કરે છે, એવી પોતાની બળવાન જ્ઞાન દશા છે તો પણ એમ કે છે. કોને લખેલો છે પત્ર? નામ નથી બરાબર. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રતિદિન અને અનેક પ્રસંગોમાં પણ અને ઘણી વાર તો ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્તમાન થયા કરે છે. એમને શું છે? એમ કોઈ વેપારી છે જે પ્રકારે વેપાર કરતા ઘણો કમાયો અને જે વેપારમાં એનો અનુભવ કામ કરી ગયો, અનુભવ જ્ઞાન મળી ગયું જેને વેપાર કરવાનો, તો એને એ અનુભવથી એ જ કામ કરવાનો પ્રકાર આવે એને, કેમ કે એનો અનુભવ એમાં કામ કરે છે. એમ એમને આ વસ્તુ પોતાના અનુભવમાં આવે છે. જે સત્સંગ છે એમને પૂર્વે આત્મ લાભ થયો છે અને વર્તમાનમાં પણ એ પોતે અનુભવ કરે છે, એટલે અનુભવ કરતા જાય છે, અનુભવ કર્યો છે, અનુભવ કરતા જાય છે અને એ વાત કહેતા જાય છે. સત્સંગ આરાધવા આરાધવાની જ ઈચ્છા બધા સત્સંગ કરવા એમ આરાધવાની ઈચ્છા છે. કર્તવ્યમાં પણ આરાધવાની જ વાત છે, કરવાની પણ કરવામાં પણ આરાધવાની જ વાત છે. અને સત્સંગ આરાધવો એટલે યથાર્થપણે સત્સંગમાં રહેવું. યથાર્થપણે રહેવું એટલે શું? કે બસ હવે છૂટવું છે એટલે પોતાના પરિણામ પકડી પકડીને કાઢવાની વાત છે, વીણી વીણીને કાઢવાની વાત છે. એવું પોતાના અભિપ્રાયની તૈયારી થઈ. બસ હવે મોક્ષ ઉપાસવો છે એટલે ઉપાસવો છે, મુક્ત થવું છે એટલે થવું જ છે, અને એમાં કાંઈ બીજો વિચાર કરવો નથી. એવી રીતે અંદરથી ખખડીને આવે, ખરા વેશમાં આવે, જેને આપણે નથી કહેતા હવે આ કામ કરવાના, ખરા વેશમાં આવ્યો છે હવે કરશે બરાબર કામ, અંદરથી તૈયારી પોતે કરે. તો સંસારનું કારણ એવું જે અજ્ઞાન ને મિથ્યા એ નિરાધાર થઈ જાય છે. ભલેથી મળતા થોડો ટાઈમ જશે પણ એ આધાર નિરાધાર થશે, એ ક્યાં સુધી ટકી શકશે? આત્મા એને આધાર આપવાનો છોડી દીધો. હવે મારે રસ્તો, મુક્તિનો રસ્તો પકડવો એટલે પકડવો જ છે અને એમાં પાછું વાળીને જોવું નથી. એવી ત્યાં અભિપ્રાયની તૈયારી થઈ ગઈ પછી કઈ પછી તો બહુ આગળનો રસ્તો સુગમ ને સરળ થઈ જ જાય છે. પણ જેમ મેં શ્રી કીધું એમ પોતે કરવા ધારતો નથી. શું છે? પોતે કરવા ધારતો નથી. આ જ મોટો જે પ્રતિબંધ છે, આ જ મોટો પ્રતિબંધ છે. પોતે કરવા ધારતો નથી. કરવા ધારે કે કોઈ પણ ભોગે કરી લેવું, આત્મામાં તાકાત ઘણી છે, આત્માની શક્તિ ઘણી છે. લોકોમાં કહેવત એવી છે કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. આ એક સામાન્ય સ્લોગન છે. એમ કે તું જો પ્રયત્ન કર ને તો ભગવાન તને મદદ કરે જ તે, અને ભગવાન મદદ કરે એ જયારે વાત આવે ત્યારે એમ થાય આ તો હજાર હાથ વાળો છે. કેવો? જેને હજાર હાથ વાળો મદદ કરે એને શું વાંધો આવે? અહીંયા એમ કે છે કે તું પ્રયત્ન કર તો હજાર હાથ વાળો નથી, અનંત હાથ વાળો છે. કેમ કે અનંત શક્તિ છે તારામાં, અનંત શક્તિ છે. હું કરવા ધારે તારું કામ ન થાય એ તો બને.
કરવાની રીતે થાય, કામ કામની રીતે થાય ને બીજી રીતે ન થાય. એટલે વિધિ બરાબર સમજી લેવી જોઈએ અને આરાધવી જોઈએ. બસ સમજી લેવામાં કાંઈ તકલીફ પડે એવું છે નહીં, ન સમજાય એવું કાંઈ છે નહીં. બુદ્ધિ ઓછી છે એવું પણ કાંઈ છે નહીં કે ન સમજાય. પછી તો પોતે કેટલી તૈયારીમાં છે એટલો સવાલ. એમાં શું પોતે કરવા જ માગે છે ને, પછી એને ક્યાં થતું નથી. અને એની ભાવના એક એવી ચીજ છે કે પરિણામ તો પૂર્વ સંસ્કારની રીતે આડાવડા થશે ઊભા. અંદરથી જેમ ભાવમાંથી ભાલા ઉગે ને એવી રીતે આવશે અંદરથી. પણ એની ભાવના એને જાગૃતિમાં રાખશે, ઠેસ પહોંચે ને ભાવના. એટલે તરત જાગૃતિ આવે, આમ નહીં આમ નહીં આમ નહીં નહીં આ નહીં આ નહીં આ નહીં. એટલે બરાબર એક વખત ભલે અંદર ફ્રિક્શન લડાઈ ચાલે, પરિણામોની લડાઈ ચાલે, ભલે ચાલતી ભાવોમાં લડાઈ ચાલતી, પણ જેને કરવું છે એ બળવાનપણે કરી લે છે, બળવાન થઈને પણ કરી દે છે, નથી પાછો પડતો. પોતે એવું લખે છે કે સમયા બાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. અને એમ હોવાથી અમને તો સત્સંગ આરાધવાની ઈચ્છા વધતી જાય છે, એ ઈચ્છા વધતી જાય છે. 491 એમ લખી ગયા છે કે અમારો ઉપયોગ ક્યાંય પ્રતિબદ્ધપણાને પામતો નથી, અમારું મન ક્યાંય રોકાતું નથી. પણ સત્સંગને વિશે અમારી જે ભક્તિ છે એ છૂટે એવું અમને લાગતું નથી. એટલું બધું પોતાને અનુભવથી સત્સંગ પ્રત્યેનું વલણ અને ઝુકાવ છે કે પોતાને માટે પણ એ વાતે લખતા જાય છે, કહેતા જાય છે. મુમુક્ષુને તો એ સ્વયં બોધ સ્વરૂપ છે એમ લાગવું. આપણું પરિણામ કેટલું રોકાય છે, પોતે કેટલો રોકાય છે છોડીને પાછું ખરા કામે લાગી જવું જોઈએ એવી અભિપ્રાયમાં તૈયારી કરીને છોડો અને કામ કરી લ્યો તો એના જેવું એક ઉત્તમ પાત્ર છે. છોડીને જો બીજે રોકાણો તો પાછું એ જે નિવૃત્તિ છે એ નુકસાનનો વેપાર થઈ જાય. એ બહુ તકેદારી રાખવાની. નિવૃત્તિ લીધેલા નિષ્ફળ જાય છે અને શું કારણે જાય છે એ વાત તો બહુ ચોખ્ખી આપણે હોવી જોઈએ. એટલે ક્લિયર એની ક્લેરિટી આવી જવી જોઈએ એક વાર કે નિવૃત્તિ લીધેલા કેવી રીતે નિષ્ફળ જાય છે એની બરાબર ક્લેરિટી હોવી. અને નિવૃત્તિ લેવી એટલે સમય આપણે એમાં ન આપવો પડે તો એ સમયનો જે સદુપયોગ છે એ પૂરેપૂરો થવો જોઈએ. પછી સમયને વેઠવો જોઈએ. નહીંતર તો શું છે કે તમે અહીંથી ઉપયોગ નિવૃત્ત કર્યો અને બીજે ઉપયોગ લઈ રહ્યો છે, નિવૃત્તિ લીધી જ નથી એના જેવું થઈ ગયું. હા ભૌતિક સંક્ષેપથી શું છે કે બાહ્ય નિવૃત્તિનો પણ વિચાર આવે કે ભાઈ આપણે કે ભાઈ આપણે કંઈ જરૂર નથી અને કાંઈ કામ પણ નથી, આપણે આપણે કામે લાગવું છે ને આપણે સમયને બહુ કિંમત છે તો કામે લાગી જવું જોઈએ. પછી તો એને અંતર નિવૃત્તિ પૂર્વક બાહ્ય નિવૃત્તિ દીધી. અંતર નિવૃત્તિના હેતુથી અંતર નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિ લેવાની, એ પાકું હોવું જોઈએ અને એ પાકું કરવાનું. એટલે એક વાત બહુ ક્લિયર હોવી જોઈએ કે નિવૃત્તિ લેનારા નિષ્ફળ કેમ જાય છે એ પ્રકાર ક્યાંય મારે ન આવે એની પૂરી સાવધાની રાખવી. અને નિવૃત્તિ લીધી છે તો હવે પૂરેપૂરું કામ એવી રીતે તૈયારીમાં આવે તો થોડા ટાઈમમાં ઘણું કામ જીવ કરી જાય એવી શક્તિ છે જીવમાં. થોડા સમયમાં ઘણું કામ કરી લઈએ એવી જીવમાં શક્તિ છે. અને ફરી ફરીને તો આવી જોગવાઈને આવી તક મળે એવું પણ